నమామి శంకరౌ వందే శ్రద్ధా విశ్వాసరూపిణౌ యాభ్యాం వినా న పశ్యంతి యోగీ స్వాంతస్థమీశ్వరం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం ముఖం కరోతి వాచా అంబుం లంఘయతే యత్కృపాతమహం వందే పరమానందమాధవం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ బోలా ఉత్తమ మూర్తి శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ
వజ్మన్నారాయణ నారాయణ
నారాయణ వజ్మన్నారాయణ
నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
స్వామి నారాయణ నారాయణ నారాయణ
స్వామి నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ నర నారాయణ
నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ
ధర్మ కొని కేవాయ એ વિશે શાસ્ત્રોની અંદર જુદી જુદી જાતના વિચારો રજૂ કરવામાં આવ્યા છે. સંતોએ પણ પોતપોતાના વ્યક્તિગત અભિપ્રાયો પણ વિશે પ્રસ્તુત કરેલા છે. પરંતુ ધર્મની સુંદરમાં સુંદર વ્યાખ્યા એક ઠેકાણે આપતા કહેવામાં આવ્યું છે, ધારણા ધર્મ મિત્યાહુ. ધારણા ધર્મ મિત્યાહુ અને ધર્મ એટલા માટે કહેવામાં આવે છે કે તે ધારણ કરવાની શક્તિ પ્રદાન. માનવનું પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે, વાસ્તવિક સ્વરૂપનું વિસ્મરણ માનવને થયું છે. માનવનો પરમાત્માની સાથેનો ચિરકાળનો જે સંબંધ, એ સંબંધનું વિસ્મરણ થવાથી માનવ ભવાપ્રવીની અંદર ભવ્યું અને જુદી જુદી જાતના દુઃખોને, જુદી જુદી જાતના કષ્ટોને અથવા તો સંકટોને અનુભવી, અશાંતિને પણ અનુભવી. એ વાસ્તવિક સ્વરૂપ, એનો પરમાત્માની સાથેનો જે સંબંધ છે, તે સંબંધ જે યાદ કરાવી આપે, એટલું જ નહીં પરંતુ તે સંબંધને સુદૃઢ બનાવે અને પછી તે જીવને પરમાત્મા તરફ અભિમુખ બનાવે, પરમાત્માના પ્રેમથી એના પ્રાણને ભરપૂર બનાવે અને છેવટે પરમાત્માનું દર્શન કરવાની શક્તિથી સંપન્ન કરે. પરમાત્માનું દર્શન કરાવીને પછીથી એને સનાતન શાંતિનું દાન કરે. ધર્મ આ રીતે ધારણ કરવાની શક્તિ આપે માનવનું પોતાનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ, જે સચ્ચિદાનંદ સ્વરૂપને માનવ ભૂલી ગયો છે, તે સ્વરૂપનું સ્મરણ કરાવે, તે સ્વરૂપને ધારણ કરવાનું, અનુભવ કરવાની શક્તિ પ્રદાન કરે, તે સાચા અર્થમાં ધર્મ કહી શકાય. અને તે રીતે જોઈએ તો દુનિયાના જુદા જુદા ધર્મોની અંદર પરમાત્માને ઓળખવાની માટેની સાધનાઓ બતાવવા, જ્યારે જ્યારે માનવો તે સાધનાનો ભૂલી જાય ત્યારે ત્યારે પાછા તે સાધનાઓનું સ્મરણ કરાવવાની માટે, ધર્મની યાદ દેવડાવવાની માટે આ પાર્થિવ પૃથ્વી પરમાત્માના પ્રતિનિધિઓ, પરમાત્માના પાર્ષદો પધારે માને વો તો સંસારની અંદર ગળાબૂર ડૂબેલા હોય, સંસારના જુદી જુદી જાતના વિષયોમાંથી તેમને વખત પણ મળતો ન હોય, અનેક પ્રકારના માયાવી પ્રલોભનો પ્રકૃતિના રૂપ રંગો એની અંદર આસક્તિ કરી બેસે, તો તે વખતે તેમને વળી પાછું પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવવાને માટે પરમાત્માની સાથેનો તેમનો જે સનાતન સંબંધ છે એ સંબંધનું સ્મરણ કરાવવાને માટે પરમાત્મા પોતે પધારે, અથવા તો પરમાત્મા પોતાના પ્રતિનિધિને અથવા પાર્ષદને આ સંસારની અંદર મોકલે અને તે માનવ જાતિને વળી પાછા ધર્મના રહસ્યો સમજાવી અને પીડાઈ થઈ. તો એવા જુદા જુદા પરમાત્માના પ્રતિનિધિ અથવા પાર્ષદો હિન્દુ ધર્મની અંદર આવ્યા. હિન્દુ ધર્મ શબ્દ તો પાછળથી ચાલ્યો, અંગ્રેજોના જમાનાથી. પહેલા હિન્દુ ધર્મ શબ્દ હતો, વૈદિક ધર્મ, સનાતન ધર્મ આવા શબ્દો ચાલતા હતા. તો જુદા જુદા પરમાત્માના પાર્ષદો પધાર્યા, પરમાત્મા પોતે પધાર્યા કૃષ્ણના રૂપમાં, રામના રૂપમાં. પરમાત્માના પાર્ષદ તરીકે આદ્ય શંકરાચાર્ય મહારાજ, જુદા જુદા મહર્ષિ વાલ્મીકી જેવા, મહર્ષિ વ્યાસ જેવા 24 અવતારોમાં જેમની ગણના હિન્દુ ધર્મે કરી, તે મહર્ષિ વ્યાસ મહાભારતના કરતા, અષ્ટાદશ પુરાણોના રચયિતા, આ પરમાત્માના પ્રતિનિધિઓ સ્વયં પરમાત્મા માનવ રૂપ ધારણ કરીને સંસારની અંદર આવ્યા. આચાર્યો પધાર્યા કેટલાક, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, નિર્બાળકાચાર્ય, મધ્વાચાર્ય, શંકરાચાર્ય, આચાર્યો પધાર્યા. એ જ હિન્દુ ધર્મના પ્રવાહની અંદર વળી પાછા જુદા જુદા સંતો, ઉત્તરમાં ગુરુ નાનક દેવ, દક્ષિણની અંદર તિરુવન્નમલો, ચૈતન્ય મહાપ્રભુ, સમર્થ રામદાસ, આવા આવા પરમાત્માના પ્રતિનિધિઓ જ્ઞાનેશ્વર મહારાજ જેવા પધાર્યા. અને તે જ પરંપરાની અંદર શ્રીજી સ્વામીએ પોતે કહ્યું કે અમે અક્ષરધામમાંથી, અમારું અક્ષરધામ, એ અક્ષરધામમાંથી અમે માનવ જાતિને શાંતિનો સંદેશો સંભળાવવાને માટે પધાર્યા. અને અમે જ્યારે આવ્યા ત્યારે અમારી સાથે અમારા પાર્ષદો પણ હતા. અમે એકલા આવ્યા, સેનાપતિ આવે તો તેની સાથે સેના પણ આવે છે. એકલો સેનાપતિ કાંઈ યુદ્ધ કરે નહીં, સેનાને હુકમ કરે તે પ્રમાણે સેના આજ્ઞાંકિત બને અને સેનાપતિની સૂચનાને અનુસરે. એ રીતે પરમાત્મા સ્વયં જ્યારે અવતાર ધારણ કરીને પાર્થિવ પૃથ્વી પર માનવ જાતિના મંગલને માટે પધારે, પોતાના પરમધામમાંથી આવે, અક્ષરધામમાંથી આવે, સત્યલોકમાંથી આવે, ગમે ત્યાંથી આવે, તો તેની સાથે પણ તેના પાર્ષદો, રામની સાથે જેમ લક્ષ્મણ આવે, ભરત આવે, સીતા આવે, હનુમાન આવે, તે પ્રમાણે આવે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે અમે પરમધામમાંથી આવ્યા. વચનામૃતમાં કહ્યું, શિક્ષાપત્રીમાં તેવું કહ્યું. શિક્ષાપત્રીમાં તો શ્રીજી મહારાજે જે નિયમોનું પાલન કરવું જોઈએ આચાર્યોએ અને સાધુઓએ અને સામાન્ય મનુષ્યોએ, તે બધા નિયમો બતાવ્યા. કોડ ઓફ કોન્ડક્ટ જેને આપણે કહીએ, દરેક ધર્મમાં કોડ ઓફ કોન્ડક્ટ હોય, એના આધારિત ધર્મ ટકે. અને જો કોઈ કોડ ઓફ કોન્ડક્ટનો ભંગ કરે તો ધર્મ ચાલી શકે નહીં. એટલે શ્રીજી મહારાજને એમ થયું કે હું પણ આ જે ધર્મ છે એ ધર્મ કેવી રીતે પાળવો જોઈએ, એ ધર્મમાં રસ લેનારાઓએ કેવા કેવા નિયમોનું પરિપાલન કરવું જોઈએ, આચાર્યોએ, સાધુઓએ અને સામાન્ય ગૃહસ્થીમાં નવોએ સૌએ, તે હું જરા એક પુસ્તકમાં લખું તો સાહેબ. એટલે વિક્રમ સંવત 1882માં એક જ દિવસમાં શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની રચનાનું કાર્ય પૂરું કર્યું. કોઈ સામાન્ય મનુષ્ય કરી શકે, દિવ્યો પરમાત્માનો જેની અંદર પ્રકાશ હોય તે જ એક દિવસમાં આટલું મોટું પુસ્તક લખી શકે. જો તમે ગુજરાતમાં કોઈ વાર યાત્રા કરો તો નડિયાદની પાસે વડતાલ, વડતાલમાં મોટું મંદિર, ત્યાં તમે જાઓ તો આજે પણ તે ખંડ સુરક્ષિત રાખવામાં આવ્યો છે, જે ખંડમાં બેસીને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની રચના કરી. વિક્રમ સંવત અને મહાશુદ્ધિ પાંચમ દિવસે, વસંત તે દિવસે આ શિક્ષાપત્રી લખી અને શ્રીજી મહારાજે પછીથી પૂર્ણાહુતિ કરતા કહ્યું કે અમારા બધા જ અનુયાયીઓએ, સત્સંગીઓએ આને અનુસરવું, જો કોઈ ન અનુસરે તો તે અમારા ધર્મને, અમારા મતને અનુસરતો નથી એમ માની લીધું. તો બધા જ નિયમો નાના મોટા જે કાંઈ હતા તે નિયમોનો સમાવેશ શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે કરી બતાવ્યો. ગાદીઓ જે હતી એ ગાદીઓ કોણ સંભાળશે, અમદાવાદની ગાદી કોણ સંભાળશે, વડતાલની ગાડી કોણ સંભાળશે, આ બધું પણ એમણે નક્કી કરી નાખ્યું, શિક્ષાપત્રીમાં જ લખી નાખ્યું કે ગાદીપતિ કોણ બનશે. નિયમોનું પરિપાલન પણ જે પ્રકારે કરવાનું હતું તે પ્રકારે શ્રીજી મહારાજે લખ્યું. તો જ્યારે જ્યારે જગતની અંદર ધર્મનો રાશ થાય, જ્યારે જ્યારે જગતની અંદર અવિદ્યારૂપી અંધકાર છવાઈ જાય અને અધર્મના ઓળા ઉતરે તે વખતે આવા મહાપ્રતાપી પુરુષો, અવતારી પુરુષો સંસારની અંદર આવે. શ્રીજી મહારાજનું જે કાર્ય હતું તે કાર્યનો જો આપણે વિચાર કરીએ, આજથી લગભગ 200-150 વર્ષોનો આખો કાળ, 1882નો અને તેની પહેલાનો કાળ તેનો વિચાર કરીએ તો આપણને એમ લાગે કે શ્રીજી મહારાજનો માર્ગ બીજા અવતારી પુરુષોની સરખામણીમાં સરળ નહોતો. એમનું જે કાર્યક્ષેત્ર હતું અને એમનો જે કાર્ય પ્રદેશ હતો એ બંને અનોખા હતા. એવા સ્થાનને એમણે પસંદ કરેલું પોતાના જીવનના વધારે પડતા નિવાસને લીધે કે જે સ્થાનમાં અનેક પ્રકારના વ્યસનીઓ, દારૂ પીનારા, માંસ ભક્ષણ કરનારા, કુકર્મો કરનારા, કાઠી દરબારો, રજપૂતો વધારે ભાગે નિવાસ કરે અને તેમની વચ્ચે વસીને શ્રીજી મહારાજે તેમના જીવનને સુધારવાનું ભગીરથ કાર્ય કર્યું. એમનું વ્યક્તિત્વ જેવું હતું, લોહ ચુંબકીય વ્યક્તિત્વ, કે વ્યક્તિત્વના પ્રભાવમાં જે પણ આવતા તે આપોઆપ સુધરી જતા હતા. ગઢડાની અંદર આજે તમે જાઓ તો દાદા ખાચરની હવેલી, એનો દરબાર છે અને ત્યાં શ્રીજી મહારાજે પોતાના જીવનના ઘણા વર્ષો વ્યતીત કર્યા હતા અને તે દાદા ખાચરના દરબારમાં વચનામૃત આપણે વાંચીએ તેમાં આવે જ છે, દાદા ખાચરના દરબારમાં પૂર્વાભિમુખ બનીને શ્રીજી મહારાજ બેઠા આવા અને દેશ વિદેશીઓની સત્સંગીઓની સભા ભરાઈ હતી. તો એ સ્થાનમાં તે રહ્યા અને ત્યાંથી અનેક પ્રકારના જીવોને, ધર્મ માર્ગના પીપાસુઓને, અધ્યાત્મ માર્ગના પીપાસુઓને પ્રેરણાના પિયુષ પાલો પાયા. શ્રીજી મહારાજની પાસે સ્ત્રીઓ પણ ઘણી આવતી, રાજસ્થાનમાંથી, બીજા પ્રદેશોમાંથી રાજકુટુંબની કન્યાઓ પણ આવતી, પરિણીતાઓ પણ આવતી અને શ્રીજી મહારાજ તેમને પણ પ્રેરણા પ્રદાન કરતા હતા. એટલે પુરુષો અને સ્ત્રીઓ બંનેને માટે શ્રીજી મહારાજે પોતાના ધર્મના દ્વાર ઉગાડા રાખ્યા હતા અને તેમને આગળ વધવાને માટેના માર્ગો ચિંધ્યા. તો જેવી રીતે પાર્ષદો કોઈ અવતારી પુરુષની સાથે આવે તેવી રીતે શ્રીજી મહારાજની સાથે પણ પાર્ષદો આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાલાનંદ સ્વામી, નિષ્કુળાનંદ, બ્રહ્માનંદ, મોટા મોટા પાર્ષદો, જાયન્ટ્સ જેને આપણે કહીએ, જાયન્ટ્સ એમંગ મેન, માણસોની અંદર માનવ ઉત્તમ પુરુષો જે હોય તેવા માનવોત્તમ પુરુષો આ બધા હતા. શ્રીજી મહારાજની સાથે એમના જીવન કાર્યની અંદર સહયોગ પ્રદાન કરવાને માટે પધાર્યા હતા અને તેમણે તેમની સાથે એમના આદેશને અનુસરીને પોતે કાર્ય કર્યું. શ્રીજી મહારાજે માનવ જીવનના સુધારને માટે ઘણા સુંદર સંદેશાઓ આપ્યા. એમાંથી મને એમનો એક સંદેશો બહુ ગમે. એમનો એક સંદેશો અહિંસાનો છે, હિંસા ન કરો. ત્યાં સુધી એમણે કહ્યું કે મચ્છર અને માકડને પણ મારો નહીં, મોટા પ્રાણીઓને તો મારીને ખાવાનો વિરોધ જ એમણે કર્યો, માંસ ભક્ષણનો તો વિરોધ કર્યો જ, પરંતુ પોતાના જીવનને ટકાવી રાખવા માટે પણ બીજાની હિંસા કરવી નહીં, બને ત્યાં સુધી માનવે અહિંસક રહેવું એવું શિક્ષાપત્રીમાં ખાસ સૂચન શ્રીજી મહારાજે કરેલું છે. બને તેટલો સંયમ પાળવો, દાન કરવું, તપ કરવું, પવિત્રતાથી ચાલવું, સત્યપરાયણ બનવું, ગૃહસ્થીઓએ પોતાની સંપત્તિનો દસમો ભાગ અલગ કાઢી ધર્મ કાર્યોને કરવાને માટે, ધર્મ કાર્યોના અનુષ્ઠાનને માટે એવું પણ વિધાન શ્રીજી મહારાજે શિક્ષા પંથની અંદર કર્યું. ઘણા સુંદર સંદેશાઓ, વ્યવહારિક સંદેશાઓ, વધારે પડતું તત્વજ્ઞાન વચ્ચે લાવ્યા સિવાય સામાન્ય માનવોને માટે જે આવશ્યકતાઓ હતી તે આવશ્યક સંદેશાઓ શ્રીજી મહારાજે શિક્ષા પંથની વચનામૃતને વાંચો તો તેની અંદર સમાધિની ચર્ચાઓ અને ધ્યાનની ચર્ચાઓ, નિર્વિકલ્પ સમાધિ કેવી રીતે થાય ને નિર્વિકલ્પ સમાધિ કોને કહેવામાં આવે છે ને મુક્ત જીવના શું લક્ષણો હોય, આવી આવી ગંભીર ચર્ચાઓ આવે. પણ શિક્ષાપત્રીને વાંચો તો સર્વસાધારણ માનવ લેમેનને માટે પણ જે ઉપયોગી નિયમો વ્રતો, તે વ્રતોનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. એટલે સામાન્ય મનુષ્યો સંસારમાં રહીને પણ પોતાના જીવનને આગળ વધારી શકે તેને માટેના દિશા સૂચનો અથવા એને માટેની પ્રેરણાઓ શ્રીજી મહારાજે પોતાના ઉપદેશમાં ગૂંથી લીધી. એમણે કહ્યું દરેક ધર્મના સંતોનું સન્માન, આ શ્રીજી મહારાજનો ખાસ સંદેશ છે. બ્રાહ્મણોનું સન્માન કરો, સજ્જનોનું સન્માન કરો, શિવ મંદિર હોય તો તેનું પણ સન્માન કરો. એમના જ જમાનામાં વૈષ્ણવિઝમ ચાલતો હતો ભારતમાં, અને વૈષ્ણવ ધર્મ માનનારા કેટલાય શિવ મંદિરમાં જતા હતા. એટલું નહીં પણ શિવ શબ્દ પણ પોતાના મોઢેથી બોલતા હતા. કપડું શિવવું છે તેમ ના બોલે, કપડું સાંધવું છે, કારણ કે એમાં શિવ આવી જાય તો જાણે કોઈ મોટો અપરાધ થયો હોય તેની વૈષ્ણવોને લાગતું. પણ શ્રીજી મહારાજે કહ્યું કે શિવ પણ પરમાત્માનું જ સ્વરૂપ છે, એટલે આપણા જે ભક્તો કે અનુયાયીઓ હોય તેમણે શિવ મંદિરમાં જવું, દર્શન કરવા, તે પણ પ્રભુનું જ સ્વરૂપ છે. એટલે આ વિશાળતા, ધર્મને નામે જે સંકુચિતતા આવી જાય છે તેનો સદંતર અભાવ, વિશાળતા આપણને શ્રીજી મહારાજના ઉપદેશોની અંદર જોવા મળે છે. આજે પણ તેમની શક્તિ કામ કરે છે. જેમની અંદર શ્રદ્ધા હોય, જેમની અંદર ભક્તિ હોય, જે સમર્પણ ભાવથી પ્રેરાઈને એમનું શરણ લે છે, શિક્ષાપત્રીનું શરણ લે છે, વચનામૃતનું શરણ લે છે, સત્સંગી જીવનનો અભ્યાસ કરે છે અને એમને નિત્ય નિરંતર યાદ પણ કરે છે, તે આજે પણ એમની શક્તિનો અનુભવ કરી શકે. એક નાનો સરખો પ્રસંગ પણ, નાનો જ પ્રસંગ. એક વાર અમારું નાનું સરખું ગામ, હમણાં કહ્યું કે અમદાવાદ પાસે નાના સરખા ગામમાં જન્મ થયો, વધારે ક્યાં રહ્યો નથી, મુંબઈમાં જ વધારે રહ્યો. અને પછી દેવપ્રયાગમાં હું 7 વર્ષ રહ્યો, બદ્રીનાથના માર્ગે દેવપ્રયાગ કોઈ આશ્રમમાં રહ્યો નથી. હજુ હિમાલયમાં જ વધારે હું નિવાસ કરું છું, હિમાલયના મસૂરી સ્થાનમાં વધારે ભાગે રહું છું. હવે મુંબઈમાં અભ્યાસ કરવાનો વખત આવે, કોઈ કોઈ વાર હિમાલય ગયા પછી પણ જન્મસ્થાનમાં જઉં, ત્યાં સત્સંગ થાય, જન્મસ્થાનમાં સત્સંગ થાય, એમાં ઘણા બધા માણસો આવતા. રાત્રે બનતા સુધી હું સૂર બેસીને રાત પસાર કરું ધ્યાનમાં, પ્રાર્થનામાં, જપમાં. એવી રીતે એક વાર મારા મકાનમાં હું બેઠેલો અને તે મકાન બંધ હતું બારણા બંધ, તો તે મકાનમાં અચાનક પ્રકાશ થઈ ગયો રાત્રે 2 વાગ્યા પછી, અને 2 સંતો ત્યાં આવી પહોંચ્યા. હવે સંતોનું દર્શન કરીએ એટલે આપણને તરત ખબર પડી જાય કે આ સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના જ હોવા જોઈએ, કારણ કે તે સંતોની વેશભૂષા જેવી હોય કે આપણે ઓળખી શકીએ, કોઈને પૂછવું ન પડે, કપાળમાં અમુક પ્રકારનો જ ચાંદલો થાય, તે પછીથી કપડાં અમુક જ રંગના હોય, ધોત્યા અમુક જ જાતના, આગળ પાટલી ને પાછળ કાછડી વાળા જ ધોત્યા હોવા જોઈએ. સંસાધુઓ હોય તો પણ એમણે આ જાતનું પહેરવાનું છે, એવું સ્પષ્ટ વિધાન શિક્ષાપત્રીમાં છે. એટલે તેવા સંતોને મેં જોયા એટલે મને એમ થઈ ગયું કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે. અચાનક મારા ઓરડામાં આવી ગયા, 12 બંધ હતું, રાત્રે 2 વાગે મારી પાસે આવ્યા. એક નાની ઉંમરના હતા, એક મોટી ઉંમરના હતા. મુખ ઉપર પરમ પ્રસન્નતા ખૂબ તેજ છવાઈ ગયું. મારી પાસે આવીને મને કહેવા લાગ્યા, નમસ્કાર કર્યા. સંતોને હંમેશા નમસ્કાર કરવા જોઈએ, કોઈ પણ સ્વરૂપમાં સંતો હંમેશા વંદનીય જ હોય છે. વંદન કરવામાં કોઈ જાતનું ખોવાનું નથી, કેટલીક વાર લાભ પણ થઈ જાય આપણને નમસ્કાર કર્યા. તો એમણે મને કહ્યું કે અમે આકાશ માર્ગે અહીંથી પસાર થઈ રહ્યા હતા અમારે ગઢડા જોયું છે. આજે સવારે 4 વાગે ત્યાં મોટા મોટા સિદ્ધોની સભા બોલાવવામાં આવી છે, એટલે અમે ગઢડા જઈ રહ્યા છીએ. રસ્તામાં ગામ આવી અને અમને થયું કે તમે અહીંયા નિવાસ કરો છો તો ચાલુ દર્શન થતા જાય, મેળાપ થાય, વાતચીત થાય, એટલે અમે અહીંયા ઉતરી પડ્યા. અહીંયા તમારો સત્સંગ ચાલે છે રોજ, અમને ખબર છે. ગીતા ઉપર તમે વાર્તાલાપો આપો છો અને એમાં અમારા સંપ્રદાયના પુરુષો છે તે પણ આવે છે, લાભ લે છે, અમને ઘણો આનંદ થાય છે. થોડીક વાતો એમણે કરી તો એક સંત એમની સાથે હતા, તે બહુ નાની ઉંમરના હતા, એક સંત ઘણી મોટી ઉંમરના હતા. મને કહું કે અમે આકાશ માર્ગે જ જઈએ જેથી વિલંબ ન થાય, અમારામાં એવી શક્તિ છે કે અમે સંકલ્પ કરીએ તો પહોંચી જઈએ, બીજી કોઈ જાતના અંતરાયો અમારા માર્ગની અંદર આવતા નથી. થોડા ઘણા વાર્તાલાપ પછી એમણે કહ્યું કે અમે જોયું તો તે જ વખતે એ સંત પુરુષોના અનુગ્રહથી મને સમજાય કે શ્રીજી મહારાજ પોતે હતા. શ્રીજી મહારાજ, તમે આટલું સારું કામ કરો છો અને મારા ઉપર આટલો બધો પ્રેમ રાખો છો તો મને એમ થયું કે ચાલો તો આપ પ્રગટ થઉં છું, દિવ્ય શરીર એકદમ લાગતું. મેં ફરી વાર વંદન કર્યા, એમને જવા માટે કંઈ ચાલવાની જરૂર તો હોતી નથી, ત્યાં જ અદ્રશ્ય થઈ જાય છે. આ સિદ્ધ પુરુષ પાછા અદ્રશ્ય થઈ ગયા, થોડા વખત પછી દેખાતું બધું જ બંધ થઈ ગયું છે. પણ એમના જે વચનો હતા એ વચનોની સ્મૃતિ મને કાયમ ને માટે કરે. પહેલેથી જ મને શ્રીજી મહારાજ પ્રત્યે ઘણો પ્રેમ અને એમના પાર્ષદો પ્રત્યે પણ ઘણો પ્રેમ, એટલે તો હું ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન ભાદરામાં પણ જઈ આવ્યો. મારા પ્રવચનો એ બાજુ ગોઠવાયા, એક વર્ષે બાજુમાં ભાદરા હતું, પૂછા બહુ નીચે જ આવી આવા મહાપુરુષનો જન્મજાત સ્થાનને પગલે ગઢડા ઘણી વાર જવાનું બને. બોટાદમાં પ્રવચન થાય એટલે ગઢડાને સારંગપુર તો જવાનું હોય જ. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ નહીં ગયા હોય તેવા એક સ્થાનમાં પણ હું જઈ આવ્યો અને તે સ્થાન ગોપાલનંદ સ્વામીનું જન્મસ્થાન, એ અત્યારે સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી જવાય તોરડા નામનું ગામ, હવે ત્યાં મંદિર થયું, એ વખતે મંદિર નહોતું, આજથી 25 વર્ષની વાત કરું છું. તો એમનું જે ઘર એ ઘરમાં અમે રહી આવ્યા, એક રાત રહી આવ્યા. એમના જે કુટુંબી મુંબઈમાં વૈદ્ય રવિશંકર હતા તે રહેતા હતા વર્ષો સુધી, તો એ અમને લઈ ગયેલા. એટલે કે તમને આટલો બધો પ્રેમ છે તો ચાલો એ ઘર મારા હાથમાં અત્યારે છાપડીતા રહીશું, તમે ગયા. એટલે પહેલેથી મને ઘણો પ્રેમ આનંદ, એટલે આ સંતોને એમ લાગ્યું હશે કે આટલો બધો પ્રેમ રાખે છે તો ચાલો ને આપણે પણ કંઈક અનુભવ, બીજાને કોઈ વાર કહેશે તો બીજાને શ્રદ્ધા થશે કે આવી રીતે અનુભવ થાય, દર્શન થાય, આપણે પણ થોડી વધારે ભક્તિ કરીએ, થોડો વધારે વિશ્વાસ રાખીએ તો સારું. બીજી વાર હું મુંબઈમાં પ્રવચનો કરવા માટે જઈ રહ્યો હતો. ઘણીવાર મુંબઈમાં માધવબાગમાં મારા પ્રવચનો થાય, માધવબાગના કમ્પાઉન્ડમાં, તો 5 દિવસ 7 દિવસના પ્રવચનો થાય. આમ તો ભારતીય વિદ્યાભવનમાં મારા પ્રવચનો વધારે ભાગે થાય મહિના સુધી, પરંતુ વચ્ચે વચ્ચે અઠવાડિયું સાંજના સમયમાં માધવબાગમાં પણ થાય. તો એકવાર હું પ્રવચનો કરવા માટે જતો હતો તો માધવબાગનો જે મોટો દરવાજો છે એ દરવાજામાં એક ચોકીદાર માધવબાગનો ઉભેલો, તેને અમારી મોટરને અટકાવી, એ મોટરને અંદર નહીં લઈ જવાય. એ લોકોને એવો નિયમ છે કે માધવબાગના કમ્પાઉન્ડમાં જાહેર મોટરો જાય, માધવબાગના ટ્રસ્ટી હોય તો તેની મોટર. અમારી મોટર જે ભાઈ આપતા હતા તે સ્વામિનારાયણ સંપ્રદાયના જ ભક્ત હતા, 16 સીટર, અત્યારે પણ હજુ જીવે છે, મુંબઈમાં છે. અને પ્રમુખ સ્વામી એમના પ્રત્યે એટલો બધો પ્રેમ રાખે છે કે કોઈ કાયદાની ભૂલ હોય તો તેમની જ સલાહે છે, વર્ષો કાયદાની ભૂલ છે તેમની જ પૂછે 16 સીટર. અને તેમને પણ એટલી જ શ્રદ્ધા ભક્તિ પ્રમુખ સ્વામી ઉપર છે. એટલે તેમની મોટરમાં હું જઈ રહ્યો હતો, મોટરનું ડ્રાઈવિંગ તે કરતા હતા અને ચોકીદારે અટકાવ્યા હતા, તે મોટર તમે અંદર નહીં લઈ જઈ શકો, કાયદો નથી. મને કે શું કરશું, મેં કહ્યું જુઓ હવે એ ના પાડે છે ને તો તમે અહીંયા મોટર ઊભી રાખો, આપણે અહીંથી જ ઉતરી જઈએ, જ્યાં આપણે જઈએ ત્યાં જેવા નિયમો હોય તેનું પાલન આપણે કરવું જોઈએ, નહીં તો પછી ન જવું જોઈએ, કોઈની લાગણીને આપણે દુભાવી દઈએ. હું પોતે આમ માનું છું ઘણીવાર ગુરુદ્વારાઓમાં પ્રવચન કરવા ભારતમાં જાઉં છું, મોટા મોટા ગુરુદ્વારાઓમાં પંજાબી શીખ ભાઈઓ મને બોલાવી જાય છે તો મારા માથા પર રૂમાલ લપેટી દઉં છું ગુરુદ્વારામાં જતી વખતે, કારણ કે જાણું છું કે આનો નિયમ આવો છે. એ લાગણીને મારે દુભાગવી નહીં જોઈએ, નહીં તો મારે ગુરુદ્વારામાં પ્રવચન કરવા ન જોઈએ. જવું હોય તો એમનો નિયમ છે કે માથું ઉભાડું ન રાખવું, તમારે પાળવું જોઈએ નિયમ છે. આપણે જાણતા હોઈએ તો એ નિયમ પ્રમાણે ચાલવું જ જોઈશે. લોકો આ લોકોના નિયમ છે કે મોટર અંદર ન લઈ જવાય તો કાંઈ નહીં, પાછી કાળ અહીંયા જ હું ઉતરી જાઉં છું. બીજા બીજે દિવસે મેં એમને કહ્યું બધું તમને શ્રીજી મહારાજના શ્રદ્ધા છે તપે છે, એમને કોઈ બરાબર નથી લાગતું. હવે આજે તમે મોટર અંદર જ લઈ લો ચાલો, પણ અંદર કેવી રીતે લઈ લેવાય? કાલે આપણને ના પાડી ચોકીદારે આજે અંદર નહીં જવા દે, તો આજે આપણે અંદર જ જવાનું. તમને શ્રીજી મહારાજમાં શ્રદ્ધા હોય એના કરતા મને વધારે છે, ચાલો આપણે મોટરમાં આજે જઈએ. તમારી મોટર ધી સાંજના 6 વાગ્યાના અરસામાં પ્રવચનનો ટાઈમ થયો તે દરમિયાન અંદર જવા માટે તૈયાર થઈ તે જ ચોકીદાર પાછો ઉભો હતો, તરત જ અમારી મોટર લઈને હાથ કર્યો. સોલિસિટર ભાઈએ દૂરથી ચોકીદારને જેવો મને કહેજો આજે જવાશે તો કોઈ જરૂર જવાશે, તમે એક જ કામ કરો શ્રીજી મહારાજનું સ્મરણ કરો. શ્રીજી મહારાજ કી જય, બસ આટલું જ બોલો. આટલું બોલીને શું કરશો? લોકો બોલો તો ખરા, શ્રદ્ધા તો રાખો. શ્રીજી મહારાજ કી જય, હું બોલ્યો જોરથી, પછી એ પણ બોલ્યા એટલે પેલો ચોકીદાર ના પણ કોણ જાણે શું અસર પડી. શ્રીજી મહારાજ કી જય 2-3 વાર અમે બોલ્યા એટલે તરત જ એને નમસ્કાર કર્યા બે હાથ જોડી અને કહ્યું કે અંદર મોટર અંદર ચાલી ગઈ. શ્રીજી મહારાજ કી જય કરીને અંદર ચાલ્યા ગયા. અંદર જ્યાં એ લોકોની મોટરોને રોક રાખતા હતા કાર્યકર્તાઓ, મોટા એમના દ્રષ્ટના દ્રષ્ટિઓને જ મોટરો જઈ શકે, અથવા મોટા શ્રીમંતો લાગવગ વાળાની જાય ત્યાં અમારી મોટરો જઈ શકે. ચોકીદાર પાછો આવ્યો પગે લાગવા, તો તમને કઈ હરકત તો નથી આવી? તો કઈ પ્રવચન કરીને પાછા આવ્યા, મોટરમાં બેસીને પાછા ગયા. તે પછી જેટલા દિવસ પ્રવચનો ચાલ્યા લગભગ 5-6 દિવસ સોલિસિટરને બેઠું આપણે આ રીતે ચાલવાનું, શ્રીજી મહારાજ કી જય કરવા. શ્રીજી મહારાજ કી જય બોલે ને મોટર અંદર ચાલી ગયું. ચોકીદાર કોઈ પણ દિવસ અટકાવે, તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનો છો લીપ સિમ્પતિ, અંગ્રેજીમાં એને મારી હાર્ટ સિમ્પતિ છે, તમારી લીપ છે. એટલે મેં તમને કહ્યું કે હજુ પણ એ શક્તિ કામ કરે છે, વિશ્વાસ રાખો. તમે જે મહાપુરુષે એમ કહ્યું કે અમારા પાર્ષદો, અમારા અનુયાયીઓ, સત્સંગીઓ અમારા કયા પ્રમાણે ચાલે, અમારામાં વિશ્વાસ રાખે તો અક્ષરધામમાં પહોંચી શકે, તે તમને આ માધવબાગના દરવાજામાં નહીં લીધો. અક્ષરધામ તો બોલ્યું છે, આ તો નહીં વિશ્વાસ તો રાખો. આવા તો કેટલાય દરવાજા એની કૃપાથી ઉડી જાય છે. આપણા જીવનના ગેટ્સ જે બંધ છે, શાંતિના ગેટ્સ બંધ, સુખના ગેટ બંધ, સંતોષના દરવાજા બંધ, જો પ્રભુનું શરણ આપણે લઈએ સાચા દિલથી અને એને પોકારીએ, પ્રાર્થીએ, એને યાદ કરીએ, તો એની અનુકંપાથી આપણા દરવાજાને તે ઉઘાડે. શાંતિની નવી હવા, સુખનો નવો પવન, આનંદ આપણા જીવનની અંદર ફરી વળે. સંતોએ આ કહ્યું કે જ્યારે જ્યારે તમે મુજાવ છો, જ્યારે જ્યારે અંધકારનો અનુભવ કરો, અશાંતિનો અનુભવ કરો, અમારું શરણ લો. અમે બેઠા છે, શા માટે શરણ લેતા? એકવાર જો અમારું શરણ લેશો તો માતા જેમ બાળકનું ધ્યાન રાખે છે તેના કરતાં પણ વધારે મમતાથી અમે તમારું ધ્યાન રાખીશું. માતા બાળકનું ધ્યાન તો અમુક વર્ષો પૂરતી રાખે, મોટો થાય પછી ધ્યાન નહીં રાખે, પણ આ સંતો, આ મહાપુરુષો, અવતારી પુરુષો જન્મ જન્માંતર સુધી જીવોનું ધ્યાન રાખે. જે જીવો તેમનું શરણ લે તેમનું ધ્યાન આ જન્મમાં તો રાખે જ, પણ જન્મ જન્માંતર સુધી રાખે, આ જીવની દુર્ગતિ, આ જીવનો મોક્ષ થવો જોઈએ, એ આપણી જવાબદારી છે. કારણ કે તે જીવ અમારી શરણે આવેલો છે. પણ એકવાર એ જીવે શરણ લેવું જોઈએ, પ્રેમથી, શ્રદ્ધાથી, સાચા ભાવથી શરણ લેવું જોઈએ. શરણ લેવામાં આવે તો પછી તેમની અનુકંપાનો, તેમના અનુગ્રહનો વરસાદ વરસે છે ભક્તિઓ પર, અને તે જીવો પછી કૃતાર્થ અને ધન્ય બની જાય છે. તો શ્રીજી મહારાજ આથી જ વાત કરે છે કે તમે સંસારમાં હો તો પણ, સાધુ જીવન જીવતા હો તો પણ, જીવનને નિર્મળ રાખો, બને તેટલું નિર્મળ રાખવાનો પ્રયત્ન કરો અને શરણાગતિનો સ્વીકાર કરો. શરણાગતિનો સ્વીકાર કરશો પછી આગળનું કામ તો અમે કરીશું. તમે અમારામાં શ્રદ્ધા રાખતા તો, તમે અમારામાં શ્રદ્ધા રાખીને અમારું સ્મરણ કરતા તો, અમને પ્રેમ કરતા તો થાવ, પછી જોઈ લો આગળનું કામ શું થાય. આપણે પાવર ઓફ એટોર્ની કોઈને લખી આપીએ તો પછી, જેના નામે આપણે પાવર ઓફ એટોર્ની લખી આપીએ, મુખત્યારનામું કરી આપીએ, તે જ આપણું બધું કામ કરે. આપણે કાંઈ ચિંતા હોતી નથી. તો પ્રભુને નામે જો આપણે પાવર ઓફ એટોર્ની લખી આપીએ અને એને સર્વસમર્પણ, સ્વાર્થ સમર્પણ કરીએ, તો પછી આગળની ચિંતા તો આપણે કરવાની હોતી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે કહ્યું, સર્વ પ્રકારની ચિંતાઓનો પરિત્યાગ કરીને કેવળ મારું શરણ લે અને પછી તું જો કે હું તને સર્વ પ્રકારની અશાંતિમાંથી, ઉપાધિમાંથી, આધિવ્યાધિમાંથી મુક્ત કરું છું કે નથી કરતો, બંધનમાંથી પણ મુક્ત કરું છું કે નથી કરતો, તો એકવાર મારા પ્રત્યે અભિમુક્ત પણ. તો એકવાર જો જીવ અભિમુખ બની જાય, અત્યારે જીવ વિમુખ છે, અભિમુખ બની જાય તો એનું કલ્યાણ થઈ જાય. અભિમુખ બનવું એ મહત્વનું કામ છે અને ધર્મ તે કામ કરી બતાવે છે. સંતો તેને માટે ઉપદેશ આપે છે કે તમે અભિમુખ બનો. હવે મને લાગે છે કે મારો સમય પૂરો થાય છે, કારણ કે પહેલા મેં પૂછ્યું 30-35 મિનિટ કઈ હતી, એટલે હું અહીંયા પૂરું કરું અને ઉપસંહારમાં એટલું કહું કે આપણે જે પણ ધર્મને માનતા હોઈએ તેને વળગી રહેવું, એના સત્વને સમજવાનો પ્રયત્ન કરવો, કે પ્રત્યેક ધર્મ આખરે તો આપણને પ્રભુ તરફ અભિમુખ બનાવે, પ્રભુ તરફ લઈ જાય છે, શ્રદ્ધા ભક્તિથી સંપન્ન બનાવે, વિશાળતા આપણી અંદર આણે, સંકુચિતતાઓનો નાશ કરે, ભયનો નાશ કરે, ભ્રમણાને ભ્રાંતિનો નાશ કરે અને આપણને સમજાવે કે આપણે પરમાત્માના પાર્ષદો છીએ, સંસારમાં પરમાત્માના પ્રતિનિધિઓ છીએ. આપણે શાંતિને, સુખાકારીને માટે સાધના કરવાનું પરિબળ પ્રદાન કરે અને એની સાથે સાથે બીજાની સુખાકારી, બીજાની શાંતિને, સમુન્નતિને માટે પણ શ્વાસ લેવાનો સંદેશો આપે, પ્રેરણા આપે, આ ધર્મનું કાર્ય છે. ધર્મને માટે બહુ સુંદર શબ્દમાં જૂના જમાનામાં એક વાક્ય કહેવામાં આવ્યું, સ્વાંત સુખાય પરજન હિતાય જ. સ્વાંત સુખાય, પોતાના અંતરાત્માના સુખને માટે, અંતરાત્માની ઉન્નતિને માટે, અંતરમાં રહેલા પરમાત્માના દર્શનને માટે ધર્મ, અને એની સાથે સાથે કહે છે પરજન હિતાય જ, બીજા જીવોના હિતને માટે, કલ્યાણને માટે આ જીવન વપરાવવું જોઈએ, આપણું ધન વપરાવવું જોઈએ, વિદ્યા વપરાવવી જોઈએ, સાધન સંપત્તિનો સદુપયોગ થવો જોઈએ. કેવળ આપણે માટે જ નહીં, આપણે એકલ પેટાથી જગતમાં જીવવાનું નથી. ધર્મ આપણને દીક્ષા આપે છે, નવી દ્રષ્ટિ આપે છે. સૌની અંદર આપણે પરમાત્માનું દર્શન કરતા થઈએ અને પછી સૌને માટે જીવતા, સૌને ઉપયોગી થતા જીવે છે. તો બધા જ ધર્મો આપણને આ વાત કરે છે અને જ્યારે જ્યારે આ વાતો ભૂલાઈ જાય ત્યારે ત્યારે પ્રભુ પોતે સંતોના સ્વરૂપમાં, અવતારી પુરુષના સ્વરૂપમાં, મહામાનવોના સ્વરૂપમાં અને કોઈક વાર જરૂર પડે સ્વયં પણ પધારે છે અને આવીને પછી પોતાની તે વાત, ભૂલાયેલી વાત ફરી પાછી મનુષ્ય જાતિને યાદ કરાવે, જેથી મનુષ્ય જાતિ વળી પાછી શાંતિ, સુખાકારી, સમુન્નતિને માર્ગે આગળ. હવે આપણે અહીંયા આવી અને બે વાતો કરી શક્યા, તેને માટે અહીંના મંદિરના વ્યવસ્થાપકોને આપણે હાર્દિક ધન્યવાદ પ્રદાન કરીએ. મારે માટે આ કાંઈ પહેલું પ્રસંગ નથી. 7-8 વર્ષ પહેલા મુંબઈમાં દાદરના સ્વામિનારાયણ મંદિરમાં મેં પ્રવચન કરેલું છે. તે વખતે પ્રમુખ સ્વામી પોતે હાજર હતા, અમે બંને હતા પાસે પાસે અને 1.5 કલાક સુધીને પ્રવચન સ્વામિનારાયણ ધર્મ ઉપર જ કરેલું. તે પછી પણ ઘણીવાર સ્વામિનારાયણ બાઈઓ, સત્સંગીઓ હોય તો ત્યાં મારે વાર્તાલાપ આપવા જવાનું બને છે. હમણાં જ મેં ટોરન્ટો શહેરમાં, કેનેડામાં લગભગ 4-5 હજાર માણસો સ્વામિનારાયણ ભાઈઓ સત્સંગની સમક્ષ લગભગ 2 મહિના થયા એ વાતને, એટલે જ્યાં જ્યાં મને કહેવામાં આવે છે ત્યાં ત્યાં હું જઉં છું અને મારું મિશન એક જ છે કે સૌની અંદર જે સારું છે છતાં ભૂલાઈ ગયું છે તેને બતાવો. સૌની શ્રદ્ધાને દ્રઢ બનાવી, હાલી ગઈ છે શ્રદ્ધાઓ મજબૂત બનાવી, પાણી પાવું આજ મારું કામ છે. એટલે હું બધે જ ઠેકાણે જઉં છું. મને તો ખ્રિસ્તી લોકો બોલાવે તો ત્યાં પણ હું તો જઉં, અંગ્રેજીમાં પ્રવચન કરું, બાઇબલ પર કહું, એમાં જે સારી વાતો છે તે કહું, જે નથી કરતા તે પણ કહું, કરતા તે પણ બતાવું. એવી રીતે ઘણે ઠેકાણે મારે જવાનું બને છે અને અહીંયા પણ આવવાનો સુયોગ સાંકળ્યું. આવા સુંદર મંદિરનું દર્શન થયું, ભગવાનના શ્રી વિગ્રહનું દર્શન પણ, એથી મને પ્રસન્નતા થઈ છે. વધારે સમય લેતો નથી, ફક્ત છેલ્લી માંથી નાની ધૂન પાછી બોલાવું છું, પછી શાંતિ પાઠ કરી અને મારા વક્તવ્યની પરિસમાપ્તિ કરું છું. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નર નારાયણ 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 નર, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયાત દેવાઃ, ભદ્રં પશ્યેમાક્ષભિઃ યજત્રાઃ, સ્થિરૈરંગૈઃ સુષ્ટુવાંસસ્તનુભિઃ વ્યશેમદેવહિતં યદાયુઃ. સન્નો મિત્રઃ સંવરુણઃ, સન્નો ભવદ્વર્યવઃ, સન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ, સન્નો વિષ્ણુરુત્તમઃ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ્ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ.